व्यापकेश मुनि कहे छे ज्येष्ठजीत राजन, आनंदानंद स्वामी महाराज ने पूछू छे, महाराज उत्तरा फाल्गुनी नक्षत्र कई दिवसे आवे छे? कहता कई तिथिए महाराज आ वक्ते फूलडोल उत्सव करवानो छे। त्यारे भगवाने आज्ञा करता मयाराम भट्ट नामना ज्योतिष शास्त्र सत्संगी ज्योतिषना ज्ञाता एवा मयाराम भट्टे उदयकालीन उत्तरा फाल्गुनी नक्षत्र कई तिथिए छे ये जोईने भगवान ने कहू छे, हे महाराज फागणवदी एकमने दिवसे उत्तरा फाल्गुनी नक्षत्रनो योग छे, माटे ए दिवसे पुष्पदोलोत्सव करवो जोईए। ભગવાનની આજ્ઞા થઈ કે હે આનંદ મુનિ, ફાગણવદી પ્રતિપદાના દિવસે ફૂલડોળ ઉત્સવ કરવામાં આવશે। હા મહારાજ, સર્વ સામગ્રી તૈયાર છે, દેશ દેશાંતરના ભક્તો પણ ઉત્સવ ઉપર હે રાજન આવી ગયા છે। ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે, હે મહારાજ અમારા ઘરે ઘરે અને અમારા ઉતારે ઉતારે જમવા માટે પધારો। ભગવાન કહે છે તમે લાખોની સંખ્યામાં છો, જો હું એક એકને ઘરે ભોજન કરવા પધારું તો મારો આ જન્મ પૂરો થઈ જાય તો પણ તમારે ત્યાં ભોજન લઈ શકું નહીં, બધાને સંતોષ ન આપી શકું, માટે એમ કરો ગામ ગામના ભેગા થઈ અને ભોજન કહેતા રસોઈ આપો। ભગવાનની આજ્ઞા થઈ એટલે એક એક ગામના ભક્તોએ ભેગા મળી અને કોઈ સવારે કોઈ સાંજે એ રીતે ભગવાનને પોતાના ઉતારે હે રાજન જમાડે છે। અને જોત જોતામાં રોજે વેદાંત ઉપનિષદ મીમાંસા સાંખ્ય યોગ આદિ શાસ્ત્રનો ઉપદેશ આપતા આપતા તો હે રાજન ચૌદશ આવી ગઈ। ચૌદશની રાત્રિએ ભગવાન થોડું પોઢ્યા છે અને પૂર્ણિમાએ પ્રભુ વહેલા જાગ્યા, સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી છે। દિવસ દરમિયાન ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ અમારે પૂજા કરવી છે। સૌ પ્રથમ અમદાવાદની નારીઓ હતી, એ હાથમાં સરસ મજાના પાત્રો અને પૂજા પો ભેટ લઈ અને ઊભી રહી, ભગવાનને આજ્ઞા આપતા ચિતળ ચંદન ભગવાનના શરીરે ચર્ચ્યું છે, પુષ્પના હારો ધરાવ્યા, વસ્ત્ર અલંકારો અને સોનાની અને રૂપાની મુદ્રાઓના થાળ ભગવાનને ભેટમાં ધર્યા છે। અન્ય ભક્તોએ પણ આવીને મોંઘી પૂજા કરી, એ જોઈ અને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા। બપોરે ભગવાન મોટાભાઈ રામ પ્રતાપજીને ત્યાં ભોજન અર્થે પધાર્યા છે। થોડી વાર પાર્ષદોએ ભગવાનની ચરણ ચંપી કરી છે, પગ દબાવવાવાળા તો તૈયાર હોય પણ જેના પગ દાબવામાં આવે છે એને વિવેક રાખવો જોઈએ। એક ગામમાં છે એક ગુરુ મહારાજ ગયેલા, પછી બરોબર સાંજે સરસ મજાની રસોઈ કરીને જમ્યા, થોડી વાર બધા બેઠા સત્સંગ થયો ને પછી બાપુ પોઢ્યા એટલે એમના સેવક હતા એ બિચારા ચરણ ચંપી કરવા ગયા, તો ચરણ ચંપી 10 વાગે ચાલુ કરી તો 11 વાગી ગયા, પણ ગુરુ એમ ન કે હવે હોઈ જાઓ, 11 વાગ્યા એટલે પેલાને એમ થયું ગુરુ ઊંઘી ગયા લાગે છે, એટલે અડવેકથી પગે લાગીને જ્યાં ઊભો થવા જાય ત્યાં તો કહે છે મગનલાલ તમે કેટલા ભાઈ? પેલો કે અમે 4 ભાઈ। એમ તમે શું ધંધો કરો છો? એનો ઇતિહાસ મગનલાલનો પૂછ્યો। એમ થોડી વાર 10-15 મિનિટ ચાલી, વળી પેલો તો બિચારાને કે બાપુ હજી જાગે છે એટલે પગ દાબવા પડે, એમ કરતાં કરતાં 12 વાગી ગયા। પેલાને એમ થયું કે હવે તો બાપુ ઊંઘ્યા લાગે છે, વળી પગે લાગીને હાલતો થાય ત્યારે કે છગનલાલ શું કરે છે બીજા નંબરનો? એની થોડી વાત કરી, કરતા કરતા એક વાગ્યો વળી એમ થયું કે બાપુ પોઢ્યા લાગે છે, હાલવા જાય ત્યારે કે ચમનલાલ શું કરે છે. એમ કરતા કરતા બે વાગી ગયા બિચારાને. પાછો પેલાને એમ થયું કે હવે બે ત્રણ કલાક તો ઊંઘી લઉં, પગે લાગીને જેવો ઉઠવા જાય. ત્યારે કે છે સૌથી નાનો છે એનું નામ શું? પેલો કહે છે એનું નામ મનુભાઈ. ત્યારે કે એ મનુ શું કરે છે? એને કેટલા દીકરા છે? 10-15 મિનિટ એનું પૂછ્યું. બિચારાને 3 વાગી ગયા આમનામ પગ દાબતા દાબતા. પછી પેલાને એમ થયું કે હવે તો 2 કલાક ઊંઘી લઉં. ઊભો થઈને હાલતો થાય ત્યારે કહે છે તમે કેટલા ભાઈ? બોલો કે અમે 3 ભાઈ. હા કેલા તું 4 કહેતો તો 3 કેમ થઈ ગયા? તો કે પહેલાં 4 હતા પણ આ પગ દાબી દાબીને હવારે તો હું મરી ગયો છું એટલે 3 જ હઈશું. 3 વાગ્યા સુધી હુવા નો દીધો. આવી કાંઈ ચરણ ચંપી કરાવાય નહીં. એટલે પગ દાબવા વાળા તો પ્રેમથી બિચારા સેવા કરવા આવે, પણ સેવા લેનારાએ વિવેક રાખવો જોઈએ. 5-10 મિનિટ સેવા કરે મહિમાથી પછી એને કહેવું જોઈએ કે ભાઈ તમે હવે સૂઈ જાઓ. એટલે સ્વામી લખે છે કે થોડીક વાર પાર્ષદોએ ભગવાનની ચરણ સેવા કરી છે પછી પ્રભુ પાછા ઊંચા સિંહાસન ઉપર અપરાહન કાળે બિરાજમાન થયા. સાંજે સરસ મજાની આરતી નારાયણ ધૂન થઈ છે ત્યાર પછી ભગવદ્ વાર્તા ભગવાન કરવા લાગે છે. સરસ મજાની કથા પ્રભુએ સંભળાવી છે. રાત્રે મહારાજ 12 વાગે થોડું સૂતા, સવારે 2:30-3 વાગે તો જાગી ગયા. જાગીને સીધા ભગવાન કહે છે ચાલો હિંડોળાની તૈયારી થઈ ગઈ, પૂજાપો આવી ગયો, ભગવાનની મૂર્તિ ક્યાં નરનારાયણ પ્રભુની માંડ્યા બધી તૈયારી કરાવાઓ. મયારામ ભટ્ટને અને મૂળજી બ્રહ્મચારીને કહે છે તાબડતોબ બધું તૈયાર રાખો. ભગવાન માથે ઉભા રહીને હવારમાં વહેલા તૈયારી કરાવે. જો સ્વામી પણ ઉત્સવ હોય ત્યારે હવારે વહેલા જાગે, બધા પહેલાં જાગીને બધી વ્યવસ્થા માંડે કરાવે. બધી વ્યવસ્થા થઈ ગઈ, ભગવાન સ્નાન પૂજા પાઠ કરી અને વહેલા વહેલા તૈયાર થઈ ગયા છે. બ્રાહ્મણો આવી ગયા. ભગવાન નરનારાયણની આખી સોનાની મૂર્તિઓ બનાવી છે, પ્રેમથી ભગવાને એમની પૂજા કરી છે. પછી કેળના સ્તંભોથી સુશોભિત સરસ મજાનો મંડપ બનાવેલો, હીરા જડિત સુવર્ણનો હિંડોળો હતો એને ફૂલથી શણગારવામાં આવ્યો. સરસ મજાના ફૂલડોળ ઉત્સવની અંદર ભગવાન નરનારાયણની મૂર્તિને બિરાજમાન કરી અને ભગવાન શ્રી હરિએ મંદિરમાં નરનારાયણ દેવ પાસે ભગવાનની આરતી ઉતારી છે અને હિંડોળા વિહારી નરનારાયણનો ફૂલદોળનો આ ઉત્સવ જોવા માટે આકાશમાં હે રાજન દેવતાઓ ઈશ્વરો ગંધર્વો કિન્નરો યક્ષો બધા આવ્યા છે. ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ છે. ભગવાન નરનારાયણને પણ સરસ મજાની સુવર્ણની પિચકારીઓ ધરાવી છે. રંગના કટોરા અને ગુલાલની ફાંટો વાળી અને ભગવાનને જોડી હાથમાં ધરાવી છે. આવી રીતે ભગવાને બધાને થોડી વાર દર્શન આપ્યા છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ સર્વે ભક્તો સંતોનો રમવાનો ભાવ જોઈ અને ભગવાન નરનારાયણનો પ્રસાદીનો જે ગુલાલ અને રંગ એ લઈ અને બહાર આવ્યા છે. મંદિરના ચોકમાં સરસ મજાનો ઊંચો મંચ બનાવવામાં આવ્યો છે અને ભગવાન શ્રી હરિએ પહેલાં તો દોથા ભરી ભરી અને ગુલાલ સર્વે ભક્તો સંતો ઉપર નાખ્યો છે. બાઈઓને ભગવાને આસાન કરી એટલે છેટે ઊભીને દર્શન કરે છે અને ત્યાર પછી તો સંતો ભક્તો અદ્ભુત રંગોત્સવ હે રાજન રમવા લાગ્યા છે. એટલો બધો રંગ ઉડ્યો છે કે હે રાજન આખું મંદિર છે ને એ રંગીન થઈ ગયું. આકાશમાં તો ગુલાલ અબીલ અને કંકુ ચંદનની ગર્દી ચડી છે. દેવતાઓના વિમાન છે ને એનો પ્રકાશ પૃથ્વી ઉપર આવતો નથી, એટલો બધો ગુલાલ કંકુ અને અબીલ આકાશ આખું લાલ પીળું લીલું દેખાવા માંડ્યું છે. અને દેવતાઓ ભગવાનના ઉત્સવના દર્શન કરી રહ્યા છે. ઉપરથી ચંદન વરસે, નીચેથી કંકુ અબીલ ગુલાલની ગરદી ઉડે છે. ત્યાર પછી તો ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તો, હવે બધાએ બબ્બેની જોડ કરી અને રમો. એટલે બબ્બે સંતો ભક્તોની હેરાજન જોડ થઈ છે અને અદ્ભુત રંગ ક્રીડા ખૂબ ખૂબ કરવા લાગ્યા છે. એવા સમયે સોમલા ખાચર અને સુરા ખાચરની જોડ હતી. સૌરા ખાચર બહુ તાકાતવાળા એટલે સોમલા ખાચરને જમીન ઉપર પાડી દીધા અને એના ઉપર સુરા ખાચર બેસી ગયા. હવે આવા જાડિયા આઠ મણ વજન, બ્રહ્માનંદ સ્વામીને દયા આવી, દોડતા દોડતા સુરા ખાચર પાસે ગયા અને આંખમાં ગુલાલ નાખી અને એને હેઠા પાડ્યા. પણ સુરા ખાચર બહુ તાકાતવાળા, સ્વામીને પકડીને હેઠા પાડી દીધા. સ્વામી ઉપર બેસી ગયા, ચોટલી પકડીને સ્વામીને હેઠા પાડ્યા. સ્વામીને એમ થયું કે આ જાડિયાને ઉતારવો કેમ? એટલે સ્વામી સુરા ખાચરના માથા ઉપર આમ હાથ ફેરવીને ચોટલી પકડવાની ટ્રાય કરે. ભગવાન ઊભા ઊભા હસે છે કે સ્વામી, તમે ભૂલી ગયા કે તમારા ભાઈબંધને માથામાં તાલ છે, એને વાળ જ ક્યાં છે? તમારી ચોટલી હાથમાં આવશે. ભગવાન પછી દોડ્યા છે અને સુરા ખાચરને ગુલાલ અને રંગેથી રંગી દીધા. સ્વામી પાછા ઊભા થઈ ગયા. આવી તો અદ્ભુત રંગ ક્રીડા ઘણી વાર સુધી એ રાજન ચાલી. આખું મંદિર છે ને એના રંગ રોગાને બધા ડટાઈ ગયા અને ગુલાલ અબીલ કંકુ અને ચંદનથી આખું મંદિર અને કેસુડાના રંગથી રંગાઈ ગયું છે. નીચે ભૂમિમાં જાલે પેલી ડેકોરેટિવ આમ લીટા લીટા પાડ્યા હોય ને એવી ટાઇલ્સ લગાડી હોય આખું મંદિર, એવું એ રાજન થઈ ગયું છે. શેખ શિખરો સુધી આ ગુલાલ ઉડ્યો છે. આ પ્રમાણે ભગવાને રંગોત્સવ પૂર્ણ કર્યો. ઘોડા ઉપર અસવાર થઈને ભગવાન નારાયણ ઘાટે સ્નાન કરવા પધાર્યા છે. સૌ સાથે મળી અને ગાતા વાતા ત્યાં સ્નાન કરી અને પાછા ચાલ્યા છે. કુબેરસિંહજી ભગવાનની અદ્ભુત છડી પોકારી રહ્યા છે અને સારા નર નારીઓ હતા એ ભગવાનના દર્શને ઉમટ્યા છે. ભગવાન સ્નાન કરીને પાછા જતા હતા. અમદાવાદવાસી કહે છે, મહારાજ અમારે ઘરે પધરામણી કરતા જાવ, આ તો મોટો દિવસ છે, ધૂળેટીનો દિવસ, નરનારાયણ જયંતિ. એટલે એ વખતે આવા ઘેરૈયાઓ આવીને ગાળો બોલીને રૂપિયા નહોતા માગતા, પણ આવો પ્રેમથી અદ્ભુત રંગોત્સવ થતો. ભક્તોનો ભાવ પૂરો કરવા માટે ભગવાન એક પછી એક, હે રાજન, સર્વે ભક્તોની ઘરે પધરામણી કરતા જાય છે. મોંઘા મોંઘા સોનાના હાર, તોરા, ગજરા, બાજુબંધ, ખેયુર, કળા, નુપુર આદિ અલંકારો ભગવાનને ધારણ કરાવે છે અને મહારાજની એવી અદ્ભુત શોભા જોઈ અને લોકો ગાંડા ઘેલા થઈ જાય છે. હે રાજન, એવી રીતે ભગવાન બધાની પૂજા કરતા કરતા સ્વીકારતા સ્વીકારતા આ અમદાવાદના રાજમાર્ગ ઉપર ચાલ્યા આવે છે. ભગવાન શ્રીહરિ પાછા મંદિરમાં પધાર્યા છે અને મંદિરમાં આવી અને ભગવાન નરનારાયણ પ્રભુને પાછા આરતી ઉતારી હિંડોળામાંથી હેઠે ઉતાર્યા છે થાળ ધરાવીને. પછી બધાએ સંતો ભક્તો અને મહારાજ પીરસવા પધાર્યા છે. વર્ણીઓને ભગવાને આજ્ઞા કરી કે તમારી પંક્તિમાં તમે બધાએ વર્ણીઓ પીરસો. ખૂબ ખૂબ ભગવાને પંક્તિમાં ફરી અને સરસ મજાના ઘીથી તરબતર લાડુ જમાડીને ભક્તોને તૃપ્ત કરી દીધા છે. ત્યાર પછી ભગવાન શ્રીહરિ આચાર્ય મહારાજ કહેતા રામ પ્રતાપભાઈને ઘરે ભોજન અર્થે પધાર્યા. થોડો શયન કરી અને પાછા ભગવાન સભાને વિશે પધાર્યા છે. ત્યારે ભગવાન શ્રીહરિએ સૌને ખૂબ સુખ આપ્યું, અદ્ભુત ઉપદેશ આપ્યો. એમ કરતાં ફાગણ વધી પાંચમ આવી ગઈ. આનંદાનંદ સ્વામી કહે છે, મહારાજ જેતલસરનું મંદિર તૈયાર થઈ ગયું છે, માટે કૃપા કરી અને ત્યાં પ્રતિષ્ઠા કરીને પછી ગઢપુર જવાનું છે. ભગવાન ફાગણ વદી છઠ્ઠે અમદાવાદથી નીકળી અને અસલાલી પધાર્યા છે. અસલાલીમાં આંબાના વનમાં ભગવાન થોડી વાર બેઠા, વેણીદાસ ભાઈ આદિએ પૂજા કરી. ત્યાંથી ભગવાન 3 વાગે જેતલપુર પધાર્યા છે અને આસજીભાઈ આદિ ભક્તોએ ધામધૂમથી સ્વાગત સામયું કર્યું. હે રાજન, મંદિર જોઈ અને ભગવાન બહુ ખુશ થયા છે, આનંદાનંદ મુનિની પ્રશંસા કરી છે. સંવાદ 1879માં ફાગણવદી અષ્ટમીને દિવસે ભગવાન શ્રીહરિએ હે રાજન જેતલપુરમાં રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી છે. બોલો રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને ભગવાને હે રાજન આરતી ઉતારી છે. ત્રાટક કર્યું ત્યારે ભગવાન શ્રીહરિની મૂર્તિમાંથી અદ્ભુત તેજ નીકળું અને રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજમાં સમાયું છે. ભગવાન કહે છે, ભક્તો બધા નિષ્કામ ભક્તો નથી હોતા, તમારા અંતરમાં સાંસારિક સુખની ઈચ્છાઓ હોય છે, માટે અમે આ રેવતી બળદેવજી મહારાજ અહીંયા પધાર્યા છે. જેને જેને અંતરમાં કાંઈક ઈચ્છાઓ અભિલાષા મનોકામના હોય એને આ જેતલપુરની પૂનમ ભરવી. આ રેવતી બળદેવજી મહારાજ બહુ દયાળુ છે. શુભ સંકલ્પ કરી અને જે કોઈ આ રેવતી બળદેવજીની જેતલપુરની પૂનમ ભરશે એના બધા જ મનોરથો આ દેવ પૂરા કરશે. અમારા જ સ્વરૂપ માનીને તમારે એને પૂજવા અને સેવવા. હે રાજન, અમદાવાદમાં નરનારાયણની પ્રતિષ્ઠા કરીને એવો મહા મોટો મહોત્સવ ભગવાને અહીંયા પણ કર્યો છે. ત્યાર પછી ભગવાન થોડા દી ત્યાં રોકાઈ અને ત્યાંથી ગઢપુર જવાની ઈચ્છા કરે છે. ત્યારે ત્યાંથી ભાલ પ્રદેશના ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન ફરતા ફરતા કમિયાળાપુરમાં પધાર્યા છે. કમિયાળાના ભક્તો બહુ પ્રેમી છે. ભગવાનને કહ્યું છે, હે મહારાજ, વણારસી અઠીભાઈ શશીભાઈ વાહભાઈ ને ખેમરાજ આદિ કહે છે, મહારાજ અહીંયા સરસ મજાનો ઉત્સવ કરો. ભગવાન એમના ઉપર પણ અતિશય ખુશ થયા છે. ચૈત્ર સુધી નવમીનો ઉત્સવ ભગવાન કે અમે તમારા ત્યાં કરશું. ખૂબ ધામધૂમથી કમિયાળામાં ભગવાને પોતાનો ઉત્સવ કહેતા શ્રીહરિ જયંતિ ઉત્સવ કર્યો છે. દેશ દેશાંતરના ભક્તો ત્યાં પધાર્યા છે. ચૈત્રી પૂર્ણિમા પર્યંત ભગવાન ત્યાં રહી અને ચાલવા તૈયાર થયા ત્યારે ધોલેરાના પૂંજાજી દરબારે આવીને ભગવાનને પ્રાર્થના કરી. મહારાજ કૃપાનાથ, ધોલેરાનું મંદિર પણ પૂર્ણતાના આરે છે, થોડું કામ બાકી છે ને એ મહારાજ અમે પછીથી કરાવી લઈશું, કૃપા કરી અને પ્રતિષ્ઠા કરવા માટે પધારો. ભગવાન ત્યાંથી હે રાજન ધોલેરાપુરને વિશે પધાર્યા છે. પૂંજાજી દરબારે પોતાના દરબારને વિશે ભગવાનનો ઉતારો કરાવ્યો છે અને સંતો વર્ણિઓ આદિકના ઉતારા પહેલાંથી નિર્માણ કરાવેલા, ત્યાં બધાને રહેવાની વ્યવસ્થા કરાવી છે. આમ તો નિષ્કુળાનંદ સ્વામી બહુ વૈરાગ્યવાળા, છતાં પણ ધોલેરાનું મંદિર અદ્ભુતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાનું બનાવ્યું છે. એ કમાંડ સ્વામીએ પોતે ઘડી છે. આમ તો સુથાર હતા પણ કેવો એમને સેવાનો ભાવ કે મહારાજનું મંદિર બને છે ને મારે કમાંડ ઘડવી છે. પથ્થરની કમાંડ સ્વામી પથ્થરની શિલ્પ કલાકૃતિ પણ શીખી ગયા અને એક કમાન સ્વામીએ જાતે ત્યાં ઘડી અને મંદિરમાં લગાડી છે. આવી સંતોએ પરસેવો પાડી અને બાંધેલું મંદિર, એની પ્રતિષ્ઠા વૈશાખ સુદ 13 અને રવિવારને રોજ ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણને પૂછતા મુહૂર્ત નીકળું છે. ભગવાન કે હજી તો 28 દિવસ બાકી છે. પૂંજાજી કહે છે, મહારાજ ત્યાં સુધી અહીંયા જ રહો અને બધાને સુખ આપો. હે રાજન, જોત જોતામાં વૈશાખ સુધી 8મ, વૈશાખ સુધી 13 આવી ગઈ છે અને ભગવાન શ્રીહરિએ ત્યાં પણ ધોલેરામાં વૈશાખ સુધી 13ના દિવસે રાધિકાજીએ સહિત એવા મદન મોહન ભગવાનની સ્થાપના કરી છે. બોલો મદન મોહન જય મહારાજને જય. વાજિંત્રોના દિવ્ય ઘોષ થયા છે, આકાશમાંથી દેવતાઓએ પાણ દુદુંભી વગાડ્યા છે, ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ ભગવાને પોતાનું તેજ મૂર્તિઓને વિશે પધરાવ્યું છે. અને બીજે દિવસે 14મે દિવસે નૃસિંહ જયંતિ હતી એટલે નૃસિંહ ભગવાનનો જન્મોત્સવ પણ ભગવાને ધામધૂમથી કર્યો છે. હે રાજન, વૈશાખ સુધી પૂનમને દિવસે ભગવાન શ્રીહરિ ભોજન કરી અને સ્વસેવકો સાથે ત્યાંથી નીકળી અને વૈશાખ વગદી 1મે દિવસે બપોરે 3 વાગ્યા પછી ગઢપુર પધાર્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ મહિનાઓનું વિચરણ કરી અને પાછા આવતા સારાએ ગઢપુરવાસીઓને અતિશય આનંદ થયો છે. ધામધૂમપૂર્વક ભગવાન શ્રીહરિના સ્વાગત સામૈયા થયા છે અને ગઢપુરવાસી સર્વે આનંદના મહાસાગરની અંદર હે રાજન હિલોડા લેવા માંડ્યા છે. આવી રીતે મેં તમને આ ભગવાન શ્રીહરિએ જતલપુર અને ધોરેરાપુરને વિશે પ્રતિષ્ઠા કરી, અમદાવાદ કહેતા શ્રીનગરને વિશે મહામોટો ફૂલદોળ ઉત્સવ કર્યો, એ ભગવાન શ્રીહરિના આ અદ્ભુત ચરિત્રો સંભળાવ્યા. ત્યારે રાજા પણ ભગવાન શ્રીહરિના આવા ચરિત્ર સાંભળી અને અતિશય પ્રસન્ન થયા છે. ઇતિ શ્રી સત્સંગી ભૂષણે નારાયણ ચરિત્રે વાસુદેવીય ભક્તિશાસ્ત્રે વ્યાપકેશ જ્યેષ્ઠજીત સંવાદે સદગુરુ સ્વામી શ્રી નરનારાયણ દિસજી શિષ્ય દેવચરણ શાસ્ત્રી વેદ વ્યાકરણ શાસ્ત્રી અનુવાદ જેતલપુર ધોરેરા પ્રતિષ્ઠા વિધિ નિરૂપણ નામે 42મો અધ્યાય થયો. તો અહીંયા આપણે આજે આ ધનુર્માસની કથા, સત્સંગી ભૂષણના ચતુર્થ અંશની કથા બંધ કરી દેવાનું. હવે કયું કર